કેળવાય મનોબળ તિતિક્ષાથી.
દાદા, આ તિતિક્ષાને અમારે કેળવવી પડશે ને.
હવે એ ગુણ ડેવલપ કરવા જાય ત્યારે આત્મા ખોઈ નાખે, માટે તમારે જવાનો વખત આવે તોય આત્માને ના છોડશો. એટલું એક મહી રાખજો, દેહ છૂટી જશે તો દેહ તો ફરી મળશે પણ આત્મા ફરી મળવાનો નથી.
જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુઃખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને.
એવું નથી, દુઃખ તો કાળને અડે નહીં, એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય ને, મનોબળ હોય તો જ કામ ચાલે. ગમે તેવા દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. હવે મારું શું થશે એવું એ ના બોલે. સ્મશાનમાં જાય ને ત્યાં ભડકો દેખે તો આ લોક ફફડી જાય. તેમાં ત્યાં કંઈ ખાઈ જવાનું છે કોઈ? અલ્યા, કંઈ આત્માને ખાઈ જવાનો છે? ખાઈ જશે તો દેહને ખાઈ જશે. ત્યાં સ્મશાનમાં કશું નથી, ખાલી આપણી મનની નબળાઈઓ છે. હા, બે દાડા પ્રેક્ટિસ લેવી પડે. બાકી આમની આવી તેવી પરીક્ષા ના કરાય તે પછી તાવ ઉતરે જ નહીં, ડોક્ટરોથી એ ના ઉતરે. આને ભડકનો તાવ કહેવાય. ભડકનો તાવ તો અમે બહુ વિધિઓ કરીએ ત્યારે ઉતરે, એના કરતા સુઈ રહેજો ને ઘેર છાનામાના, દેખ લેંગે આગળ. આ વેદાંતીઓએ તિતિક્ષા ગુણ કેળવવાનું કહેલું, જૈનોએ 22 પરિષહ સહન કરવાના કહેલા. ભૂખ ઉત્પન્ન થાય, તરસ ઉત્પન્ન થાય, મહી કકળે એ રીતે ઉત્પન્ન થાય, એ બધું સમતાભાવે સહન કરવાનું શીખો. તરસ તો આ લોકોએ જોયેલી જ નહીં. જંગલમાં ગયા હોઈએ ને પાણી ના મળે એનું નામ તરસ. એ ભૂખ તરસ અમે જોયેલી. કોન્ટ્રાક્ટના કામમાં જંગલોમાં ને બધે ગયેલા ત્યારે જોયેલી. પછી હિમ પડે એવી ટાઢ સહન ના થાય, સતત તડકો પડે. આ શહેરમાં પડે છે એવો નહીં, બોમ્બ પડતા હોય ત્યારે મનોબળની ખબર પડે. મનોબળવાળાને જુઓ તો મનોબળ ઉત્પન્ન થાય, પણ જગતે જીવે મનોબળ જોયું નથી. અમારામાં તો ગજબનું મનોબળ હોય પણ તે જોજો કરે ને, એ જેટલું જુએ એટલી શક્તિ એનામાં આવે. હું તે રૂપ થઈ ગયો છું અને તમે ધીમે ધીમે તે રૂપ થઈ રહ્યા છો. તે એક દાડો તે રૂપ થઈ જશો, પણ તમને રસ્તો ટૂંકો મળી ગયો છે અને મારે તો રસ્તો બહુ લાંબો મળ્યો હતો. હું ત્યાગને તિતિક્ષા કરી કરીને આવ્યો છું. તિતિક્ષા તો પાર વગરની કરેલી. એક દાડો શેતરંજી પર સૂઈ જવાનું, એક દાડો બે ગોદડા પર સૂઈ જવાનું. જો શેતરંજી પર ટેવ પડી જાય તો બે ગોદડામાં ઊંઘ ના આવે, અને ગોદડામાં ટેવ પડી જાય તો શેતરંજી પર ઊંઘ ના આવે.
અમારે પણ તમારી જેમ ત્યાગને તિતિક્ષામાંથી નીકળી જવાનું રહ્યું?
નહીં, તમારે એવું કશું રહ્યું નહીં ને. તમને તો એમને એમ ફ્રી ઓફ કોસ્ટ મળ્યું, એટલે તમારે તો ગાડું ચાલ્યા કરે. તમારી પુણ્ય તો ભારે ને.
ઉપવાસ 29 માત્ર જાગૃતિ હેતુએ.
મેં આખી જિંદગી એકોય ઉપવાસ નથી કર્યો. હા, 24 કરેલા, બાકી કશું કરેલું નહીં. મારે પિત્તની પ્રકૃતિ, તે એક ઉપવાસ થાય નહીં. આપણે હવે આની જરૂર શી છે તે? આપણે આત્મા થઈ ગયા. હવે આ બધું પરાયું પારકા દેશનું, અને ફોરેન ડિપાર્ટમેન્ટમાં આપણે શી ભાંજગડ આટલી બધી? આ તો જેને બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે તેમને આ ભાંજગડો કરવાની, નહીં તો આપણા 5 વાક્યોમાં તો બધું આવી જાય છે. આ 5 વાક્યો એવા છે કે એનાથી નિરંતર સંયમ પરિણામ રહે. લોકો જે સંયમ રાખે છે એ સંયમ જ ના ગણાય, એને વ્યવહાર સંયમ કહેવાય, કે જેને વ્યવહારમાં લોકો દેખી શકે એવો હોય છે, જ્યારે આપણો તો સાચો સંયમ છે. પણ લોક તમને સંયમ છે એવું ના કહે, કારણ કે તમારે નિશ્ચય સંયમ છે. નિશ્ચય સંયમ એ મોક્ષનું કારણ છે અને વ્યવહાર સંયમ એ સંસારનું કારણ છે. સંસારમાં ઊંચી પુણ્યય બંધાવે. આપણને ઉપવાસની જરૂર નથી, પણ આપણું જ્ઞાન એવું છે કે ઉપવાસમાં બહુ જાગૃતિ રહે. સારો કાળ હોય ને ઉપવાસ હોય તો કેવળ જ્ઞાન થઈ જાય, પણ આ કાળ જ એવો નથી ને. ઉપવાસમાં શું થાય? આ દેહમાં જે જામી ગયેલો કચરો હોય તે બળી જાય. ઉપવાસને દાડે વાણીની બહુ છૂટ ના હોય તો વાણીનો કચરો બળી જાય. અને મન તો આખો દાડો સુંદર પ્રતિક્રમણ કર્યા કરતું હોય, જાત જાતનું કર્યા કરતું હોય, એટલે બીજો બધો કચરો પણ બળ્યા જ કરે. એટલે ઉપવાસ બહુ જ કામ લાગે. અઠવાડિયામાં એક દિવસ રવિવારે ઉપવાસ કરવો, પછી બે દાડા સાથે ના કરવા, નહીં તો કંઈક રોગ પેસી જાય. ઉપવાસ કરો તે દાડે તો બહુ સારો આનંદ થાય ને.
દાદા, ઉપવાસ કર્યો હોય એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ?
બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.
આ ખાવામાંથી સુખ જાય તે પછી બીજા બધામાં ફિક્કું જ લાગે.
બીજામાં પછી રહ્યું જ શું? તે બધી જીભની જ ભાંજગઢ છે ને. જીભની ને આ સ્ત્રી પરિગ્રહ બે જ ભાંજગઢ છે ને, બીજી કોઈ ભાંજગઢ જ નહીં ને. કાન તો સાંભળ્યું તોય શું ને ના સાંભળ્યું તોય શું. આંખે જોવાનું લોકોને બહુ ગમે, પણ તે તમને બહુ રહ્યું નથી. આંખના વિષય રહ્યા નહીં ને. સિનેમા જોવા નથી જતા ને.
જ્ઞાનીઓએ નવાજ્યા ઉણોદરી તપ.
અમે ઉણોદરી તપ ઠેઠ સુધી રાખેલું. બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ઊણું જ ખાવાનું, એટલે મહી જાગૃતિ નિરંતર રહે. ઉણોદરી તપ એટલે શું? કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઉણોદરી તપ કહેવાય. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પૂદગલ છે, એ આહારી છે. અને દેહ જો ભેંસ જેવો થઈ જાય, પૂદગલ શક્તિ જો વધી જાય, તો આત્માને નિર્બળ કરી નાખે છે.
દાદા, ઉણોદરી કરવાનું જ્યારે મન બહુ થાય છે ત્યારે જ વધારે ખવાઈ જાય છે.
ઉણોદરી તો કાયમનું રાખવું જોઈએ. ઉણોદરી વગર તો જ્ઞાન જાગૃતિ રહે નહીં. આ જે ખોરાક છે તે પોતે જ દારૂ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો મહી દારૂ થાય છે. પછી આખો દાડો દારૂનો કેફ રહ્યા કરે, અને કેફ રહે એટલે જાગૃતિ બંધ થઈ જાય.
ઉણોદરી અને બ્રહ્મચર્યને કેટલું કનેક્શન?
ઉણોદરીથી તો આપણને જાગૃતિ વધારે રહે, એથી બ્રહ્મચર્ય રહે જ ને. ઉપવાસ કરવા કરતાં ઉણોદરી સારું, પણ આપણે ઉણોદરી રાખવું જોઈએ એવો ભાવ રાખવો, અને ખોરાક બહુ ચાવીને જમવું. પેલા બે લાડવા ખાતા હોય તો તમારે એટલા ટાઈમમાં એક લાડવો ખાવો, એટલે ટાઈમ સરખો જ લે. પણ ખવાયો છું, મેં ખાધું એવું રહે અને ઉણોદરીનો લાભ મળે. બહુ ટાઈમ ચાવે તો લાભ બહુ સારો રહે.
દાદા, ઉણોદરી કરીએ છીએ તો જમી લીધા પછી બે ત્રણ કલાકમાં મહી ખાવાની ઈચ્છા થયા કરે છે. પછી એવું થાય અંદર કશુંક નાખીએ, જે મળે એ.
તે એકલો પડે કે ફાકો મારે પછી, એ જ જોવાનું છે ને. અહીં ગમે તેટલું પડ્યું હોય તોય પણ એકલો પડે તોય અડે નહીં, એવું હોવું જોઈએ. ટાઈમે જ ખાવાનું, એ સિવાય બીજું કંઈ પણ વચ્ચે અડવાનું ના હોય. ટાઈમ વગર જે ખાય છે એનો અર્થ જ નહીં ને, એ બધું મિનિંગલેસ છે. એનાથી તો જીભ પણ બહેલાય, પછી શું રહ્યું? નાદારી નીકળે. અમારે તો બધી વસ્તુ આમ પડી હોય તો તો પણ અમે અડીએ નહીં, કશું ના અડીએ. આ તો અડ્યા ને મોઢામાં નાખ્યું એટલે પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે, જો અડશો ને તોય. તમારે તો એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી તો ગાડું રાગે ચાલે, નહીં તો પૂતગલનો સ્વભાવ એવો છે કે આમ જમવા બેસાડે ને તો ભાતને જરા મોડું થયું હોય તો લોક દાળમાં હાથ ઘાલે, શાકમાં હાથ ઘાલે ને ખા ખા કર્યા કરે. જાણે મોટી ઘંટી હોય ને તેમય નાખ નાખ કરે. અલ્યા, ભાત આવતા સુધી બેસી રહે ને છાનો માનો, પણ બેસાય નહીં ને. દાળમાં હાથ ઘાલે ને ના હોય તો છેવટે ચટણી જરા જીભે ચોપડ ચોપડ કરશે. મોટા મીલવાળા હોઉં, આ પૂતગલનો સ્વભાવ બળ્યો એવો છે, એમાં આ લોકોનો કંઈ દોષ નથી. હું હોઉં દાળમાં હાથ ઘાલ ઘાલ કરું ને.
એટલે આપણે એમાં નક્કી જ કરવાનું એમ.
એમાં જો અડ્યા તો પછી એ વધતું જાય, એટલે આપણે નક્કી કરી નાખીએ કે આટલું જ પ્રમાણ આખા દિવસમાં લેવું, તો પછી ગાડું નિયમમાં ચાલે, અને વચ્ચેનો આટલો વખત મોઢામાં કશું મૂકવું જ નહીં. આ લોકો બધા પાન શાહારું ચાવતા હશે. મોઢામાં કંઈક મૂકવું એવી ટેવ, તે પછી પાન ચાવે. કંઈ પણ મોઢામાં ઘાલે ત્યારે એને મજા પડે. કંઈ પણ મોઢામાં હાલવું જોઈએ, એટલે આવું ગમે ત્યારે ખાવ એ તો બહુ ખોટું કહેવાય. વચ્ચે ના ખવાય પછી, ખાધા પછી કશું જ નાખવું ના જોઈએ. ઉણોદરી એટલે આપણને પ્રમાણ સમજાય કે આજે ભૂખ બહુ લાગી છે એટલે ત્રણ લાડુ ખવાઈ જશે, એટલે એક લાડુ ઓછો કરી નાખો. કોક વખત બે લાડુ ખવાશે એવું માલમ પડે તો તે ઘડીએ સવા લાડવો ખાવો. પ્રમાણ આપણને સમજાય તેનાથી આપણે ઓછું કરી નાખવું, ઊણું કરી નાખવું, નહીં તો આખો દિવસ ડોઝિંગ રહેશે. મૂળ તો જગતના લોકો એક તો ઉઘાડી આંખે ઊંઘે છે અને પછી આ પાછું ડોઝિંગ થાય. જાગૃતિ અને આને, આ બેને મેળ શી રીતે ખાય? માટે ઉણોદરી જેવું કોઈ તપ નથી. ભગવાને બહુ સુંદરમાં સુંદર રસ્તો બતાવ્યો છે કે ઊણું રાખજો. કોઈ આઠ લાડવા ખાતો હોય તો એણે પાંચ લાડવા ખાવા જોઈએ. રોજ એક લાડવો ખાતો હોય તો એ કહેશે, હું તો એક જ લાડવો ખાઉં છું. તોય ના ચાલે, એણે પોણો લાડવો ખાવાનો. એટલે વિતરાગોએ બહુ ડાપણપૂર્વક એક એક વાક્ય કહેલું કે જે જગતને હિતકારી થઈ પડે.
હા સાચા વાત.
ના એ જ કહું છું ને કે આ બધાને તમારે મનમાં શું શું મજબૂત કરવું જોઈએ, અને આપણું જ્ઞાન છે દબાવ્યું તો એવું જ બાકી નથી. જ્ઞાન ના હોય તો પાર
જ્ઞાન ના આધારે પાર નીકળી જાય.
જ્ઞાન ના આધારે જ્ઞાન ને લીધે તમને શાંતિ રહેશે, આનંદ રહેશે. જ્ઞાન માં પે હોય એટલે પછી પેલું વિષય તમે જે દુઃખ ભૂલી જાઓ.
જ્ઞાન ને લીધે જે રિયલ સુખ રહે છે એને લીધે રિલેટિવ છૂટી શકે,
એટલે પેલું રિલેટિવ સુખ નહીં હોય ચાલે. તે આધારે હું એક્સેપ્ટ રાખી હું એક્સેપ્ટ કરું. માણસ રહી શકે જ નહીં. આપણું જ્ઞાન એવું સરસ છે કે રાધા રહી શકે છે. સ્ત્રીને જોવાની નહીં, અડવાની નહીં,
જોવાની નહીં, અડવાની નહીં, સ્પર્શ
બહુજનનું એક કાયદા.
ખાવાનું બધું ભેગું કઈ ને ખાવાનું, જીભનો સ્વાદ નહીં.
ખાવાનું ભેગું કરી મોડો
લોકો અંધે જાય એવું દેખાય એવું ધંધા.